તારીખ 25/10/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 256 અને 257 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 198
153 પ્રશ્ન 256 થોડું ચાલ્યું છે ફરી મળે આત્માની અનુભૂતિ પ્રગટ કરવા માટે શું કરવું એ પ્રશ્ન છે. પ્રશ્ન તો પ્રયોજનભૂત છે, કેમ કે જેને સ્વાનુભવ થાય છે એને અનંત ભાવ રહેતા નથી. બહુ અલ્પ ભાવમાં એ મુક્ત દિશાને પામે છે. સમાધાન આપ્યું છે કે સ્વાનુભૂતિ નિર્વિકલ્પ દશા પ્રત્યે ત્યારે થાય છે. સ્વવિકલ્પ દશામાં સ્વાનુભૂતિની કલ્પના ન કરી શકાય. ભલે સ્વવિકલ્પ દશામાં ગમે એટલી શાંતિ લાગતી હોય, અંદરનું ચિંતન ચાલતું હોય, તો પણ એ સાનુભૂતિ નથી. સૂક્ષ્મ પણ વિકલ્પ, જેનું નામ વિકલ્પ છે, એવું સૂક્ષ્મ પણ વિકલ્પ એ ઉત્પન્ન થાય ત્યારે નિર્વિકલ્પ દશા હોય છે. તે પહેલા હું જ્ઞાયક છું એવું રટણ અથવા એવું ઘોલન ચાલતું હોય છે. ઉપદેશની ભાષામાં એમ કહેવાય કે એમ કર્યા કરવું, પણ એ કર્તૃત્વ ભાવે થવાનો પ્રશ્ન નથી. જેને પોતાના સ્વરૂપમાં દિવ્ય ગુણો છે એવો ભાવ ભાષો છે, અથવા અનંત સુખ છે એવો ભાવ ભાષો છે, બીજું લાંબુ કઈ ન સમજાય તો, કેમ કે જ્ઞાન નિરાકુળ સ્વભાવી છે ને. જ્ઞાન લક્ષણથી જેને પોતામાં અનંત સુખ ભાષ્યું છે એને એનું ઘોલન ચાલે છે, એને એના તરફનો આકર્ષણ ઉત્પન્ન થાય છે. સુખનું આકર્ષણ છે. જીવ માત્રને, કોઈ પણ જીવ હોય, મનુષ્ય હોય કે પશુ પક્ષી હોય, જીવ માત્રને સુખનું આકર્ષણ છે. શાનું આકર્ષણ છે? સુખનું આકર્ષણ છે. જ્યાં એને સુખ લાગે એ બાજુ એના પરિણામ ખેંચાય છે. ખેંચવા પડતા નથી પણ ખેંચાઈ જાય છે. એમ આત્મામાં જેને સુખ લાગ્યું એને એ બાજુ પરિણામ ખેંચાયેલા રહીએ છે. જ્યારે એ પરિણામ ચાલતા હોય આત્માની બાજુના ખેંચાણના, ત્યારે વિકલ્પ આવે તે મારું સ્વરૂપ નથી, કેમ કે એને જ્ઞાનમાં નિર્વિકલ્પ સ્વરૂપ છે, લક્ષમાં નિર્વિકલ્પ સ્વરૂપ છે. એટલે વિકલ્પ મારું સ્વરૂપ નથી એને સ્પષ્ટ લાગે છે. મારું સ્વરૂપ નિર્વિકલ્પ છે, વિકલ્પ ઉત્પન્ન થાય છે એ મારી જાતથી વિરુદ્ધ જાત છે, વિરુદ્ધ પ્રકાર છે એવું એને લાગે. વિકલ્પથી પણ હું જુદો છું, પોતાનું ભિન્નપણું આ ભેદ જ્ઞાન થયું, રાગ અને આત્મા વચ્ચેનું ભેદ જ્ઞાન થયું. હું જુદો છું, જે મંદ કે તીવ્ર વિભાવો આવે તે બધાથી જુદો હું ચૈતન્ય છું એવું ભેદ જ્ઞાન એને સતત ચાલે. નિર્વિકલ્પ દશા પ્રગટ થયા પહેલા એવું ભેદ જ્ઞાન સતત ચાલે, નિર્વિકલ્પ સ્વરૂપના લક્ષ્ય એવું ભેદ જ્ઞાન ચાલે. એ લક્ષ્ય થવા માટે શાસ્ત્ર સ્વાધ્યાયને સત્સંગ છે. લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાયી? શાસ્ત્ર મહાપુરુષો એ શા માટે લખ્યા કે કોઈ પણ જીવને આત્મલક્ષ્ય સુધી, પદાર્થ નિર્ણય સુધી, ભાવભાષણ સુધી પહોંચી જાય, પછી આગળની દિશા એટલા સંવેગથી, એટલા જોરથી, પુરુષાર્થથી ચાલે છે, એને સહાનુભૂતિ પ્રગટ થઈ જાય છે. જે મંદ કે તીવ્ર વિભાવો આવે તે બધાથી જુદો હું ચૈતન્ય છું એમ વારંવાર તેની મહિમા, લગ્ની, તેનું અંતરમાં રટણ રહેવું જોઈએ. રટણ એટલે ઘોલન, એનો મહિમા ખૂબ રહે, એ બાજુની લગ્ની એટલે ખેંચાણ ખૂબ રહે અને એનું ઘોલન ચાલતું રહે. હું નાયક છું, હું વિકલ્પ વગરનો નિર્વિકલ્પ તત્વ છું. નાયક છું એટલે નિર્વિકલ્પ તત્વ છું. શું જે વેદન છે એ નિર્વિકલ્પ ભાવે છે, જ્ઞાન વેદન છે એ નિર્વિકલ્પ ભાવે છે. એટલે ત્યાંથી હું કેવો નિર્વિકલ્પ છું એ ત્યાંથી પ્રગટ સમજાય છે. વેદન લક્ષણ છે ને, એટલે જ્ઞાન વેદન છે એ સામાન્યમાં છે, વિકલ્પ છે એ વિશેષમાં છે, જ્ઞાન વિશેષમાં છે. એટલે અહીંથી લઈએ છીએ કે આવો હું નિર્વિકલ્પ છું, એમાં વિકલ્પનો સદાને માટે અભાવ છે. વિકલ્પ છૂટી જાય, જે ચાલતા વિકલ્પ છે એનો અભાવ થઈ જાય તો હું કાંઈ શૂન્ય નથી થઈ જતો, એથી કાંઈ શૂન્યતા નથી આવતી, એવો કોઈને શંકા જાય છે, ભય થાય છે, તર્ક થાય છે કે વિકલ્પ મટી જાય તો શૂન્યતા આવી જાય કે ન આવી જાય કે નહીં, એથી કાંઈ શૂન્યતા થતી નથી. નિર્વિકલ્પ દશામાં શૂન્યતા તો થતી નથી પણ આનંદ ઉભરાઈને આવે છે. શૂન્યતા થવાનો તો સવાલ નથી, નિર્વિકલ્પ પરિણમન આનંદ થી છલકતું હર્ચક પરિણમન છે. એટલે શૂન્યતાનો તો પ્રશ્ન જ નથી ત્યાં. વિકલ્પ છૂટી જાય તો હું કઈ શૂન્ય નથી થઈ જતો પણ અંતરમાં જે ભરેલું છે તે પ્રગટ થાય છે. આમ તો આનંદ ગુણોનો પ્રવાહ ચાલુ થયો એ વખતે, સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ, અનંત ગુણોનું પરિણમન અભેદ થઈને પ્રગટ થઈ ગયું એટલે અંદરમાં જે ભર્યું છે તે પ્રગટ થાય છે. મારામાં એટલે જ્ઞાયક માત્ર આત્મામાં બધું પૂરેપૂરું છે, ખજાને કોઈ ખોટ નથી, આત્માના ખજાનામાં એ નથી, બધું અને પૂરેપૂરું એમ બે શબ્દ લીધા છે. શું એટલે જેને દ્રષ્ટિમાં આત્મા આવ્યો, જ્ઞાનમાં આત્મા આવ્યો, અનુભવમાં આત્મા આવ્યો, એને કોઈ જાતની ઉણપ, ખોટ, ખામી, ક્ષતિ એને દેખાતી નથી, કોઈ પ્રકાર દેખાતો નથી. બારમા ઉદય પ્રમાણે જે ચાલવું હોય ચાલે, ચાલ્યા કરે, એનું કાંઈ નહીં, એના ઉપર વજન બિલકુલ જાય નહીં. જે આવા અનુભવથી દૂર છે, અજાણ છે, એને બહારમાં બધું જોઈએ છે, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, એનું જોઈએ જોઈએ કોઈ બી પૂરું થાય નહીં. શું અને એને એને હંમેશા ખામી દેખાયા જ કરે, હજી મારે આ નથી, હજી મારી પાસે આ નથી, આવું નથી, આવું નથી, આ નથી, તે નથી, એ અપેક્ષા વૃત્તિ બંધ થાય નહીં એટલે એનું અપેક્ષાનો આકુલતા ને દુઃખ દૂર થાય નહીં. આ નિરાકુળ સુખ શાંતિ છે. મારે કાંઈ બારમાં લેવા જવાનો પ્રશ્ન નથી, મારામાં બધું છે અને પૂરેપૂરું છે, બધું છે અને કોઈ અધૂરું નથી પાછું. સર્વગુણ સંપન્ન અને સુખ શાંતિ ને આનંદ મળે પછી જોઈશું, અને તે પણ બેહદ, જેની કોઈ હદ નથી, એટલો અંદર ખજાનો ભરેલો છે. અવિનાશી ને અખૂટ અવિનાશી અને તારતમ્યતા એ પણ જેની હદ નથી એટલું અંદર ભર્યું છે. પછી પરિણમનમાં ભલે એનો અંશ આવે, માણસ જેટલું ઘરમાં ભર્યું હોય એટલું કઈ વાપરી નથી નાખતો, એમાંથી અંશ જ વાપરે છે. રસોઈ બનાવે એમાંથી પોતાની ભૂખ હોય એટલું જ ખાય છે, પણ એને ખબર છે કે મારે કઈ ખોટ નથી, હજી જોઈએ એટલું પડ્યું છે, એમ ધરપત છે. જેને આત્માના દર્શન કર્યા છે એને ધરપત છે કે મારે મારા આત્મામાં એટલું બધું ભર્યું છે કે જેની કોઈ હદ નથી, એટલે એને એને ધરપત છે. મારામાં એટલે જ્ઞાયક માત્ર આત્મામાં બધું પૂરેપૂરું છે તેમ વારંવાર તેની ભાવના, એનું રટણ, વિચાર, વાંચન એ બધું ચાલવું જોઈએ. કરવા જેવું છે એટલે એ બધું સહેજે ચાલવું જોઈએ. જો એનું આકર્ષણ હોય તો એ જ ચાલવું જોઈએ. ચર્ચા કરતા હતા ને, એટલે ઓલા બ્રહ્મચારી બહેનો હોય એની સાથે ચર્ચા કરતા હતા, આ કરવા જેવું છે, આમ થવું, કરવા જેવું છે, એનો અર્થ કે એવું થવું જોઈએ. નાયકના આંગણે ટેલ મારવા જેવી છે, આ એમનો માર્મિક ઉદબોધન છે. ટેલ મારવાની વાત અવારનવાર કરે, ટેલ મારતો, ટેલ મારવા વાળાને શું છે, ધીરજ હોય છે, થાકતો નથી, મહિનાઓ સુધી ટેલ માર્યા કરે, ને એમાં એનો પ્રમાદ ન હોય. પાછો ધીરજ છે, હોય છે, છતાં પ્રમાદ નથી હોતો. આ લોકોમાં જે અન્ય મતિમાં છે, એ પરોડીએ 4 વાગે ઉઠીને નીકળે, કેટલા વાગે, રોજ 4 વાગે ઉઠે, રસ્તા પર ટેલ મારતા હોય, લાગી જાય એને એના એના ભજન સંભળાય, કોઈને મળે નહીં, લોકો જાગે એ પહેલાં એની તેલ પૂરી છે, વીવે જાય, તેલ પેલ શરૂ થાય એટલે એને કરે, કોઈને મળે કરે નહીં, જાતિ વખતે પછી એને આવે બધાની પાસે, એક એક ઘરે જુદા જુદા જ્યાં જ્યાં એને તેલ મારી હોય એક ઘરે વી આવે, 4 મહિનાથી તેલ મારું છું, હવે મારે જવાનો ટાઈમ આવ્યો છે, આપણો જે ભાવ હોય મને આપ, ભાવના હોય આપ, બહુ મન કસાઈ હોય એ લોકો, જોર જુલમ નહીં કે આગ્રહ નહીં, ન આપે તો વ્યા જાય, આપે એનું લઈ લે, એનું ઉભરાણું કરીને બીજે ગામ જાય તેલ મારવા, એક જાતનો વ્યવસાય થઈ ગયો એનો ભરણ પોષણ માટે. આ કહે છે કે તું નાયકના આંગને ટેલ માર, જ્યાં સુધી તને તારા નાયકના દર્શન ન થાય. ટેલ મારવાનો અર્થ બીજો શું થાય છે, તું આગો પાછો જાતો નહીં, તને અનુભવ ન થાય અને અનુભવ થવામાં વાર લાગે, મોડું થાય, તો પણ તું આગો પાછો ન જાતો, ત્યાં ત્યાં ટેલ માર્યા કરજે. દૂર નો જતો ક્યાંય, આંગણે થી દૂર નહીં જવાનું. નાયકો તને સુખ શાંતિ મળશે જ, ગેરંટેડ. જેને આત્માનો સુખ શાંતિ ને આનંદ જોઈએ છે અને એ સિવાય બીજું જોતું નથી, એને એને પ્રતિબંધ છે. એનો પછી બીજું જોઈએ છે એનું એને એને પ્રતિબંધ છે. પણ જેને માત્ર આત્મા જ જોઈએ છે એને કોઈ પ્રતિબંધ રહેતો નથી. એટલે બેન શ્રી એ લીધું છે મારે આત્મા જ જોઈએ ને બીજું કાંઈ ન જોઈએ, તે ખાસ પ્રકારની ઉત્તમ પાત્રતા છે. પાત્રતામાં એ વાત લીધી છે. ત્યારે વાંચન વિચારની જે વાત કરી એમણે, એના ઉપરથી પાછો પ્રશ્ન ઉઠાવ્યો છે 257માં, કે વાંચન વિચાર કરવા જતા ભેદને રસ્તે ચડી જવાય છે. ઘણું જાણવાનું મળે ને, એટલે ભેદ પ્રભેદ જાણવાના લોભમાં પાછો શાસ્ત્ર જ્ઞાનને ઉઘાડ વધારવામાં ચડી જાય છે, વિકલ્પમાં ચડી જાય. શું અનાદિની ટેવ છે ને, એટલે ઊંધું પરિણામ તો અનાદિનું છે, નથી ટેવાઈ ગયો છે, સહજ થઈ ગયો છે. વાંચન વિચાર કરવા જતા વળગી બાજુ ચાલ્યું જવાય છે. શું આનું શું કરવું? પ્રશ્ન તો એ છે, એવું થાય તો શું કરવું? રૂચે રસ ચડે અને એ વધારે વાંચે. એ સારી નિશાની નથી. શાસ્ત્ર વાંચવામાં પણ એ સારી નિશાની નથી. ભેદના રસ્તે ચડી જવાય તો વારંવાર લક્ષ્ય પોતા તરફ કર્યા કરવું, એટલે પોતાનું લક્ષ્ય રાખવું. એટલે એમાંથી એમ સ્પષ્ટ થાય છે આટલા વચનમાંથી, વાક્યમાંથી, કે જે ભેદના રસ્તે ચડી જાય છે એ પરલક્ષ વાળો છે. આ સૂક્ષ્મ પરલક્ષ છે. નહીં તો કોઈ માણસ એવા આવે કે ભાઈ કોઈ સોબત સંગ નથી એને, હવે એને પરલક્ષ ક્યાં રહ્યું? હું તો મારું શાસ્ત્ર વાંચ્યા કરું છું, મને તો શાસ્ત્ર વાંચવા સિવાય બીજું કઈ મને કોઈની સાથે કઈ ફાવે નહીં, ગમે નહીં. હું તો મારે પરલક્ષ થવાનો સવાલ નથી. પછી કે આમ છે ને તેમ છે ને કોઈનું કઈ જોવું કરવું, હું એવો કોઈનો પ્રકાર વાંચ્યો, એને પરલક્ષ થવાની શું પરિસ્થિતિ છે? તો કે ભેદના વિકલ્પ અને ભેદના રસ્તે અને ભેદની રૂચિમાં ચડી જાય એનું પરલક્ષ છે. યોગ્ય રંગને નવ પૂર્વનું શાસ્ત્ર જ્ઞાન કરે તો નિષ્ફળ જાય, પરલક્ષમાં બધું ચડી જાય. શાસ્ત્ર અધ્યયન, વિશાળ શાસ્ત્ર અધ્યયન હોય એ પણ પરલક્ષમાં ચડાઈ જાય. અને આખી જિંદગી કરેલો સત્સંગ આમ તો સંપ્રદાયોમાં તો એ વાત પ્રસિદ્ધ છે કે જે બહુ જપતપ કરે છે પણ અજ્ઞાન રૂપી પાડો પૂરો, એનો જપતપ નો પૂરો ચાવી જાય છે, પૂરો બાંધે. આટલો ઉપવાસ કર્યા, આટલો નિયમ કર્યા, આટલા વ્રત લીધા, ને અજ્ઞાન મટાડ્યું નથી તો એ બધું ચવાઈ ગયું એનું. તો અજ્ઞાન મટાડવા શું કરવું? કે જ્ઞાન કરવું. તો જ્ઞાન કરવા માટે શું કરવું? કે શાસ્ત્રો, સત્શાસ્ત્રો વાંચવા, વિચારવા. તો કે ત્યાં કોઈ પાડો છે? હા, ત્યાંય છે એકાદો પરલક્ષનો પાડો છે. બધું ચાવી જશે. એટલે એમ કીધું. શું કીધું? વારંવાર સ્વ લક્ષ પોતા તરફ કર્યા કરવું એટલે સ્વલક્ષ કરવું. ભેદના રસ્તે ચડી જવાય તો સ્વલક્ષ કરવું. સ્વલક્ષ કરવું એટલે શું? પણ વાત તો બરાબર છે, એ તો કરવું શું? તો કે જોવું કે તે જેટલું વાંચ્યું વિચાર્યું તેમાં તને ફાયદો કેટલો થયો, અથવા તું જે વાંચે છો એમાં તો ગુણ અવગુણની ચર્ચા છે, અને તારામાં પણ અવગુણ તો હજી ભીરા છે. ગુણની વાત આપણે નથી લેવી અત્યારે, કેમ કે એનો અહંભાવ કરવો નથી. અવગુણ તો ભીરા છે, તો સ્વલક્ષની અંદર તે તારા અવગુણ સંબંધીનું તને ધ્યાન ગયું કે આ જે વાત કરે છે એવું મારામાં છે, અને એનું એનું સોલ્યુશન શું છે? શું એવું મેં ધ્યાન ગયું કે શું કરવાથી એ અવગુણનો અભાવ થાય, એમ વારંવાર કરવું. સ્વલક્ષ કરવું એટલે સ્વરૂપ ની સામે જોવું એમ નથી, કારણ કે સ્વરૂપ તો ક્યાંથી જોવે? સ્વરૂપ તો કઈ દેખાણું નથી, સ્વરૂપ નામમાં આવ્યું નથી, એ સ્વલક્ષ કરવાની વાત નથી. ભેદ પ્રભેદમાં તું આગળ આવતો જાશો, પણ તું તારું તો જોવસ કે નથી જોતો? સમજાણો પહેલા શરૂઆત કરી એટલે સમજાણો, પછી વધારે સમજાણો, પછી ઓર વધારે, હજુ વધારે સમજો, હજી વધારે સમજો, હજી વધારે સમજો, અનેક ભેદોથી સમજો, અનેક પડખાથી સમજો. પછી શાસ્ત્રમાં એવી વાત આવે, મુખના પ્રકાશકમાં લીધું છે, સામાન્ય જ્ઞાન કરતા વિશેષ જ્ઞાન બળવાન છે. વાંચન કરે એની પાસે જઈને બે જાય કોક જોઈએ, અને તો પછી વાંચે, વાંચવું ને સાંભળવું, વાંચવું ને સાંભળવું, નિવૃત્ત થઈ ગયેલા નાની ઉંમરમાં બહી ગયા સોનગઢમાં, જુદી 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 જગ્યાએ કોઈ ને કોઈ ગ્રુપ ચાલતું જોઈએ સત્સંગનું ને એવું બધું. આ તો બધું ખોટું છે. તો કે મોક્ષમાં પ્રકાશકમાં કીધું છે, સામાન્ય કરતા વિશેષ જ્ઞાન બળવાન છે. આપણે વધારે સાંભળ્યું તો વિશેષ જ્ઞાન થાય, નહીતર સામાન્ય જ્ઞાન રહે આપણું. એટલે હું એમ કરું છું, તમારી ભેદની રુચિ એ તમારું વજન ત્યાં યોગ્ય. શાસ્ત્રમાં વિસ્તાર રુચિ અને સંક્ષેપ રુચિ વાળાની કોઈ કથા આવે છે? પૂછો. વિસ્તાર રુચિ અને સંક્ષેપ રુચિ એટલે શું? કે કોઈ માણસને બહુ વિસ્તારથી લાંબુ 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 એ રૂચે કોઈ કે ને વાંચવું કે સાંભળવું, અને કોઈ સંક્ષેપ રૂચિ વાળાને ખાલી પ્રયોજન પકડીને બેસી જાય એનું કામ કરવા માંડે. આડો અવરોધ મારે કાંઈ સમજવું નથી, હવે આ જેટલું સમજો છું એ મને કરવા દો. સંક્ષેપ રૂચિ વાળાની પ્રશંસા કરી છે શાસ્ત્રકાર. તમે ઓલી વાત ઉપર તમારું વજન ગયું, કેમ કે તમારી રુચિ ભેદની છે અને ભેદની રુચિ વાળાનો નિષેધ કર્યો છે, એ પાછું ધ્યાન ગયું નહી. એવી રીતે માણસ ચડી જાય છે, શાસ્ત્ર નો આધાર મળી જાય અને પોતાની રુચિ પ્રમાણે પાછું કોઈ ને કોઈ વચન. એનું શું છે, ચારે પડખેથી કોઈ બરાબર પાકી સમજણ પરિપક્વ સમજણ કરી હોય તો એ બળવાન સમજણ ગણાય ને, એવી રીતે વાત છે. આપણે એમ કેમ કીધું કે તમારે સત્સંગમાં તો આવવું, કેમ કે સત્સંગમાં ઘણા પડખેથી ચર્ચા ચાલે, પણ એનો અર્થ એમ નથી કે ભેદ ભેદ વિકલ્પ ને ભેદ રુચિ ને ભેદ વિસ્તારમાં ચડી જવું, એવું એનો અર્થ નથી. પાછું એનો નિષેધ છે. તમારા પ્રયોજન માટે તમે ગમે એટલું પાકું કરો જુદા જુદા પડખેથી, પણ વધારે જાણવાના દ્રષ્ટિકોણથી નહીં. સુગાણીજી ને પ્રશ્ન પૂછેલો છે, માછા છેલ્લે છેલ્લે લીધો છે આપણે, એક મુમુક્ષુ એ પૂછ્યું કે આજકાલ તમે શાસ્ત્ર ક્યુ વાંચો છો? પૂછવાનો પાછળ હેતુ શું હતો કે આ જે ટાઈપથી બોલે છે, આવી ટાઈપથી કોઈ બીજા બોલતા નથી, આમની બોલવાની આખી પ્રકાર જ જુદો છે, અમુક કોઈ ખાસ પ્રકારનું એવું શાસ્ત્ર વાંચ્યા પછી એને આ સ્ટાઈલ થઈ ગઈ છે બોલવાની, કે અત્યારે એ શાસ્ત્ર વાંચે છે એની અસર તળે બોલે છે, અને જે વાંચતો હોય એની અસર તળે, એની અસર એને છે તો થઈ હોય એની પ્રમાણે એની ભાષા આવવા માંડે. એટલે પ્રશ્ન પૂછનારને થોડી પરીક્ષા કરવી હતી, પરીક્ષા બુદ્ધિથી પૂછતા કે હાલમાં તમે કયું શાસ્ત્ર વાંચો છો? એને એમ કે એ શાસ્ત્ર નું પોતે તો શાસ્ત્ર વાંચ્યા હોય એટલે ખબર પડી જાય છે કે આ શાસ્ત્ર ની અસર આને છે, એમાંથી આ બોલે છે. એવી કોઈ પરીક્ષા દ્રષ્ટિથી પ્રશ્ન હતો મારે હાજરીમાં જ પૂછેલો, મને યાદ હતું એ મેં તારવીન જવાબ એમ આપ્યો કે આજકાલ મેરા શાસ્ત્ર સ્વાધ્યાય છૂટ ગયા હે, હમણાં મને કોઈ શાસ્ત્ર વાંચતો જ નથી, એટલે કોઈ શાસ્ત્ર ની વાંચન ની અસર તો હું બોલું છું એ વાતનો કોઈ અવકાશ નથી. મિત્ર માંથી બીજો પ્રશ્ન આવે તો પછી હમણાં કયું તમારે પ્રકરણ ચાલે છે, ફલાણું શાસ્ત્ર વાંચો છો તો એમાંથી કયો અધિકાર અત્યારે ચાલે છે, એ બીજો પ્રશ્ન આવે. તમે કે હું શાસ્ત્ર વાંચવાનું મારે છૂટી ગયું છે, એ નવરા પડે ત્યારે ધ્યાનમાં બેસે, નવરા તો શું ગયું, રાત્રે ધ્યાનમાં બેસે કાં સવારે ઉઠીને ધ્યાનમાં બેસે, સાંજે આવી જાય તો ધ્યાનમાં બેસે, પણ શાસ્ત્ર હાથમાં ન જાય. એક વાક્ય વધારે ઉમેરીને બોલ્યા, મેરા શાસ્ત્ર સ્વાધ્યાય છૂટ ગયા હે ઓર ન મુજે કોઈ શોભ સંભી બઢાના હે, મારે ભેદ પ્રભેદ જાણીને કોઈ શોભ સંભી વધારવા નથી મારે. ચમક્યા કેમ કે એ પોતે શાસ્ત્ર વાંચીને શોભ સંભી વધારતા હતા, એટલે હું તો હાજર હતો એટલે બધું જોઈ લીધું મેં, શું સમજી ગયું, વધારે પૂછ્યા વગર વધારે વાત કરી દીધી, શાસ્ત્ર વાંચતો નથી ને મારે શોષણ વધારવો પણ નથી, એમણે એ પ્રશ્ન નહોતો કર્યો કે મારે શોષણ વધારવો છે ઘટાડવો છે, પણ એમને ખ્યાલ હતો કે અહીંયા મોટા ભાગના માણસો શાસ્ત્ર વાંચી વાંચીને શોષણ વધારે છે અને પ્રયોજન સાધતા નથી, એટલે માર્મિક વાત કરી દીધી, અમારે કોઈ શોષણ નહીં બઢાના હે. અન્ય શાસ્ત્ર અથવા ગમે તેમ શાસ્ત્ર વાંચે કે ન વાંચે પ્રયોજન સધાવવું જોઈએ. તમે શું કરો છો એની સાથે નથી, તમે શું મેળવ્યું શું મેળવો છો એટલી વાત છે, મુદ્દાની વાત એટલી છે. એટલે એમ કે છે પોતા તરફ લક્ષ કરવું, મને શું મળ્યું, મારા આત્મકલ્યાણ માટે મેં શું લીધું આમાંથી, પછી વાંધો નથી ભલે વિસ્તાર તમે પકડો, કઈ વાંધો નથી. મોટા મોટા આચાર્ય ખાવા હોય છે શોષણના, એને કઈ નુકસાન નથી થતું શોષણ નથી, એટલે કઈ એ તો ચારે પ્રકૃતિ તત્વને મજબૂત કરે છે, કેમ કે એને પ્રયોજન ઉપર સ્વલક્ષે દ્રષ્ટિ છે, એની દ્રષ્ટિ સીધી થયા પછી વાંધો નથી. સુગાની જી જવાબ કોઈક વાર એવો આપી દેતા, પાછું પોતાની જો હોય જ કે નહીં તો શાસ્ત્ર વાંચવાનો. પણ કોઈક એવો પ્રશ્ન પૂછો કે તો પછી તમે નવરાવો ત્યારે શાસ્ત્ર વાંચતા હોય તો પ્રશ્ન પછી આમાં લીધો નથી, જરા કડક પડે એવું હતું સંદર્ભમાં. હું તો વિરોધ થોડો થવાનો હતો એ તો ખબર જ હતી, પણ આ તો જરાક વધારે વિરોધ થઈ જાય એવો કડક હતો, એટલે પછી મેં લી મેં બાદ કર્યો. આમાં પુસ્તકમાં નથી એ પ્રશ્ન પૂછો કે તમે ઘરે આવીને નવરાવો તો પછી શાસ્ત્ર તો વાંચતા હો ને? હું તો કંટાળી જાઉં છું બજારમાં, તો ધંધાની માથાકૂટમાં તો હું કંટાળી જાઉં છું. હવે ઘરે આવીને પછી શાસ્ત્રની સગડી ક્યાં હોય ગભી મારે? ત્યાં તો મને આતાપ લાગે છે, બજારમાં તો ઉકળાટ લાગે છે. શાસ્ત્ર વાંચીને પાછું ફરીને સગડીનો તાપ લેવો મારે? તાપ લેવાનું સાધન એને બોલો. મેં તો અપના કમરા બંધ કરકે બેઠ જતા. સ્વામીમાં શાસ્ત્ર સગડી ગયો તો રાડ નાખે. શાસ્ત્ર કે સીગડી ક્યાં જલાવ? કેમ કે વિકલ્પો ચાલે ને એ સીગડી લાગી આવે. ઉપયોગ બહાર નીકળા કે જમકા દૂધ સમજો એ લાઈને ત્યાં પુરસાદ ઘણો એટલે હાથે બહુ જોર હતો. દ્રષ્ટિનો પાવર ફાટ ફાટ સાહેબ, સુમિત દ્રષ્ટિ કેવા આવે એ ખબર પડી જાય પ્રત્યક્ષ પરિસ્થિતિમાં, એવો પાવર હતો. શાસ્ત્ર માસ્ત્ર ની ચર્ચા હાલે નહીં એમ કઈ. પૂછું તો તમને આટલા જે કાંઈ તમે શાસ્ત્રો વાંચ્યા છે એમાંથી તમારા ઉપર જે અસર આવી છે એ સૌથી વધારે કોને આવી છે? તો કે ધર્મદાસજી ક્ષુલકના શાસ્ત્રોને. ધર્મદાસજી ક્ષુલક કૃપાળુદેવના સમકાલીન હતા. 1946 આસપાસમાં એમનો રચના દેખાય છે. કૃપાળુદેવનો 1946માં 23 વર્ષની ઉંમર હતી. 1947માં 24 વર્ષમાં સંકેત થયો. પણ તેથી કોઈ કોમ્યુનિકેશનના સાધન નહીં એટલે ખબર ન પડે. ઓલા મધ્યપ્રદેશમાં આ ગુજરાતમાં એકબીજાને મળવાનો અવકાશ નહીં. એ સમકાલીન હતા ધર્મદાસ ક્ષુલક, જેના ગુરુ એને આંધળો છો એમ કીધું એમાંથી ફર્યા. દુઃખ લાગ્યું એને, એને એમ લાગ્યું મને આંધળો ન કીધો હોત તો મારો અંધાપનો ગયો હોત અજ્ઞાનનો. આંધળો કહીને ઓપરેશન કરી નાખ્યો, દેખતો કરી દીધો.
આંધળો કે તો કેમ જતો?
હા, હું અહીંયા જાઉં ને ગાડી દેશે આપણને તો એમ કે. પાત્ર જોઈને વાત કરી ને, પાત્ર જોઈને વાત કરીશ. મેને હજારો ઉપવાસ કીએ થે. કેટલે? હજારો ઉપવાસ કીએ થે ઓર સેંકડો બાર સમય શિખર કી યાત્રા કી થી. ઓર ઇસકા મુજે બહોત અભિમાન હો ગયા થા, લખે છે પોતાની આત્મકથામાં. પછી ગુરુએ ઠપ કર્યા હરખાઈના. સમય શિખર ની યાત્રા કરી તો ત્યાં સિદ્ધ ભગવાન ના દર્શન કર્યા કે નહીં? તો ના ના, આટલા યાત્રા કરે છે, ભગવાન ના દર્શન નથી કર્યા, કે ના અંધાયા તો ફરી ને ઉપડ્યા પાછા, અંધદ્રષ્ટિ નથી પહેલી વખત, ફરી ને સમય શિખર ઉપડ્યા, ટાંકિયામાં જોર હતો, જઈને આવ્યા. મહારાજ માં તો કોઈ સિદ્ધ ભગવાન કા દર્શન નહીં હુઆ, અંધા હૈ દેખને વાલે કો નહીં દેખતા, બસ અંતર લક્ષ થયું સિદ્ધ. એમનો પુરુષાર્થ ફાટ્યો છે, ઘણો પુરુષાર્થ, મંદિરી વાળા તો હતા જ, અમથા તો હજારો ઉપવાસ ન કરી શકે, સેંકડો નહીં હજારો ઉપવાસ કર્યા કર્યા હતા એમ કે છે. જ્યાં સુધી અંતરમાં લીન નથી થયો, અંતરમાં દ્રષ્ટિ નથી ગઈ, ત્યાં સુધી વિકલ્પ ક્યાંક ને ક્યાંક તો ફેર્યા કરે છે. શું છે? અંદરમાં આકર્ષણ નથી એટલે પરિણામ બહાર જાય છે, કેમ કે અનાદિનું બહારનું આકર્ષણ ઊંધું છે. સુખ બુદ્ધિ છે, બાહ્ય પદાર્થોમાં સુખ બુદ્ધિ છે, આધાર બુદ્ધિ છે, પરિણામ બહાર ખેંચાય ને જવાના જવાના ને જવાના. અંતરમાં દ્રષ્ટિ નથી ગઈ ત્યાં સુધી, અને અંતરમાં લીન નથી થયો, દ્રષ્ટિ થાય તો લીનતા આવે એકાગ્રતા, ત્યાં સુધી વિકલ્પ ક્યાંક ને ક્યાંક તો બહારમાં ફેર્યા કરે છે. પછી ભલે શાસ્ત્રમાં જાય, બહારમાં ક્યાંક ઊભો તો રહે છે પણ તેને સભ્ય રુચિ તે તરફ રાખવી કે આ જ્ઞાયકમાં બધું છે, આ બધામાં રોકાવા જેવું નથી, અનિવાર્યપણે ઉપયોગ અંદર ન જાય ને બહારમાં રહીએ એવી. એટલે આ બહારમાં જ્યાં સુધી દશા હોય ને અંદરમાં દ્રષ્ટિ થઈને લીનતા ન થઈ હોય ત્યાં સુધી સમજણમાં વિશ્વાસમાં રુચિમાં એમ રાખવું કે બહારમાં રોકાવા જેવું નથી, આ મારા અંદર જવાના પ્રયાસમાં વચ્ચે આવે છે એટલી વાત છે. આ વિકલ્પો પણ આ વિકલ્પો મને પ્રિય નથી એમ લેવું જોઈએ, વચ્ચે આવી જાય એ બીજી વાત છે પણ મારે રોકાવું નથી. એક સમુસરણમાં એવું હોય છે, સમુસરણમાં એટલી બધી બહારની સુંદરતા હોય છે અહીંયા એનો કલ્પના કરવી મુશ્કેલ છે. આપણે કોઈ આ બધા બનાવે છે કે નહીં, કોઈ મેળો હોય ત્યારે બધા પ્લોટ ને બધું જોવાને આકર્ષક થોડા બધા બનાવે ને જુદા જુદા સ્ટોલમાં, તો માણસનું તો માણસની સંપત્તિના પ્રમાણમાં હોય, ત્યાં તો હવે કુબેરનો અખૂટ ભંડાર છે, ઇન્દ્રનો સંપત્તિનો કોઈ પાર નથી, એટલું બધું આકર્ષક બધું બનાવ્યું હોય. ભગવાન મધ્યમાં બિરાજે, એની આ બાજુ 12 યોજનમાં શ્રી મંડપ છે જ્યાં બધા સાંભળવા બેસે, ધર્મ સાંભળવા બેસે, એને શ્રી મંડપ કહે છે. શ્રી મંડપમાં બધા બેસે, પછી એથી બહાર પાછો ઘણો વિસ્તાર વાળો હોય સમોસરણ શ્રી મંડપની બહાર ગોળાકાર માટે, અને એની અંદર ધાક જમાડને જોવાનું એટલું બધું જોવાનું હોય કે બાહ્ય દ્રષ્ટિવાળા જે અંદર જાય એ શ્રી મંડપ સુધી પહોંચે જ નહીં, રોકાઈ જાય. હવે તેમાંથી શું લેવું છે, તાત્પર્ય શું કાઢવું છે, કે તું સમોસરણમાં ભગવાન પહોંચવા માટે દાખલ થયો કે આ બધા આકર્ષણો જોવા માટે તું દાખલ થયો? એમ તું શાસ્ત્રમાં વાંચવાનું, તું તારા અંતરના ભગવાન પાસે પહોંચવા માટે શાસ્ત્ર હાથમાં લીધું કે આ ભેદ પ્રભેદોનો બધો જે ક્ષોભસમનો વૈભવ છે જ્ઞાનનો એમાં રોકાઈ ગયો તું? જો તારે પહેલેથી લક્ષ્ય હોય મારે તો ભગવાન પાસે જ આવવું છે તો આ બધા આકર્ષણો તો ગૌણ કરીને આગળ ચાલીશ. નહીતર આમાં જોવામાં એટલો રોકાઈ જઈશ તો ભગવાન સુધી નહીં પહોંચી શકતો, અને ઘણા નથી પહોંચતા ત્યાં બને છે એવું, કેટલાય જીવનો એવું બને છે એ જોવામાંથી ઊંચા ન આવે. હજી જોવું છે, હજી જોવું છે, ઓલાપણે જોવાનું, ઓલાપણે જોવાનું, બહુ વિસ્તાર વાળો હોય છે, ન પહોંચે શ્રીમંડળ બુદ્ધિ જ ન પહોંચે. ભગવાનની સભામાં જાય તો સાંભળવાનું બને ને, એ પછી જાશું, પછી ત્યાં જાશું, ત્યાં તો અહીંયા આયુષ પૂરું થઈ જાય, એટલે કારણ સમોસરણનો ટાઈમ પૂરો થઈ જાય, સમોસરણ બીજે બી જાય જાઓ એમ. શાસ્ત્ર વાંચતા વાંચતા ઉઘાડ વધે, ઉઘાડ વધે ને પાંચ પચીસ જણા પૂછતા પૂછનારા થાય, શું નહીં પોતાને બતાવવાનું મન થાય, હા જો અહીંયા આમ લીખ્યું છે, જો આમાં આમ આવ્યું છે, જો આમાં આમ છે, આમાં આમ છે, થઈ રહ્યું ભગવાન પાસે ન પહોંચે, અંદરના ભગવાન પાસે ન પહોંચે, આવી દશા થાય છે. એટલે એટલે ચેતવા છે, શું આપ તો ભવ્ય સિવાય કોઈ અંદર દાખલ નથી થતો, પણ એને તક તો ગઈ ને હાથમાંથી. નાયક વાર રહી શકતો નથી એટલે બધું આવ્યા વગર રહેતું નથી, વચ્ચે આવે છે, વચ્ચે આવી જાય છે. પણ શ્રદ્ધામાં તો નાયકની જ રાખવી, શ્રદ્ધા તો નાયકની જ રાખવી કે નિર્વિકલ્પ શુદ્ધાત્મા તત્વ તે જ હું છું, અને એમાં જ મારે સમયને રહેવું છે, બસ એની મુખ્યતા રાખવી એમ કે છે. જાણપણાની મુખ્યતા ન કરવી. કન્ટિન્યુ વિષય છે. સ્વાનુભૂતિ પ્રગટ થોડા અર્થે સ્વરૂપ લક્ષે નિર્વિકલ્પ સ્વરૂપનું સ્વરૂપ મહિમાપૂર્વક સહજ ગોલન ચાલવું જોઈએ. અને જ્યાં સુધી નિર્વિકલ્પ દશા પ્રગટ ન થાય ત્યાં સુધી એ ગોલન વધતું વધતું સતત ચાલવું જોઈએ. એ જ ગોલન અર્થે વાંચન વિચાર ચાલવા જોઈએ. ભેદ પ્રભેદ અથવા ક્ષોભસમ ના લોભમાં વાંચન વિચાર થવા ન ઘટે. વાંચન વિચાર વિકલ્પ વચ્ચે આવ્યા વગર રહેતા નથી, પરંતુ લક્ષમાં શ્રદ્ધામાં અને રૂચિમાં નિર્વિકલ્પ તત્વ જ રહેવું જોઈએ. Thank you.